આજ પર્યાયની અંદર એ જ્ઞાન ચાલી ગયું. દીકરાએ ખાલી એટલું કહ્યું કે પપ્પા તમે મારું નામ બોલો ને, તમે મારું નામ બોલો તો હું છોડું. જો યાદ કરે છે નામ યાદ. તમે તમારું નામ બોલો તો હું ખોલી તમારું નામ યાદ. ઉદ્યમ તો કરે, વારંવાર વિચાર કરે, ઉદ્યમ કરે, પણ નામ યાદ ન આવે. અને પછી કોઈ સમયસાની પહેલી ગાથા બોલો તો ધ્રુવ ચલ્યાનું પણ ગતિ પામી ભૂલે. દિવાલ પર જે ભૂલ લખાવે તો થોડું યાદ કરાવી કે જેણે આત્મા જાણ્યું એણે સર્વ જાણ્યું. 320 ગાથાનો બોલ, સકલ નિરાવરણ અખંડિત પુરુપુરે. મારે એ સમજાવવું છે કે એ સમય થવા વાળી જે જ્ઞાનની પર્યાય જે છે, પોતાનું નામ સંબંધની જ્ઞાનની પર્યાયની ઉપાદાનની યોગ્યતા નથી તો લાવવા માટેનો ગમે તેટલો ઉદ્યમ કરે તો પણ ન સમજાય છે કે નહીં. એટલે કહેવાનો આશય એ છે, પહેલા નંબરમાં ભરોસા કરવા યોગ્ય શું છે એ નક્કી કરવાની જરૂર છે. ગુરુજીના શબ્દોમાં કહીએ તો ભગવાન આત્માનો જીવ ભરોસો કરે તો ભગવાન બની જાય. ભગવાન આત્માનો ભરોસો કરે તો શું બની જાય? ભગવાન બની જાય. પણ આ જીવ જે છે ને, અરે ત્યાં તો જોઈએ ઘણી જગ્યાએ હોય પણ છે, રેલવે સ્ટેશનની બાજુની અંદર કલુજમાં રેલ એવી અપડાઉન કરવાનું થાય તો સ્ટેશન આગળ એક ભાઈ એક ચાદર પાથરી નીચે બેઠો અને એની પાસે બિંટીઓ 11 રૂપિયા વાળી, 21 રૂપિયા વાળી, 31 રૂપિયા વાળી, 101 વાળી, 500 બિંટીઓ અને એક એને કેસેટ મૂકી દીધેલી હોય કે આનાથી બધા પ્રકારના રોગનું તમે 5 મિનિટ ઉભારો ને તો શારીરિક માનસિક કૌટુંબિક જીવની તકલીફો થતી હોય અને ત્યાંથી સ્ટેશન ઉપર રોજ જે ટ્રેનમાં જવા માટે ત્યાંથી નીકળતા હોય ને રોજ એ બેસે ત્યાં આગળ. અને હું એમ કહું કે રોજ એ બેસે છે એનો મતલબ એની વિનંતી વિચારતી હશે એવા તો નક્કી છે. એમ તમે બેસતો હોય અને એ જે બોલે છે કે 11 રૂપિયાની વિનંતી તમે લોકોના કેટલા ફાયદા હતા, 31 કિલો 51 કિલો તો આનાથી આટલા ફાયદા થયા, બધી વિનંતીઓ તો એની પાછી છે. બધી વિનંતીઓનો માલિક તો એ છે તો સૌથી વધારે તો એને ફાયદો થવો જોઈએ ને. કહેવાનો આશય છે જે વાત કહી ને, જેના પર ભરોસો ના કરવો જોઈએ એના પર જગત ભરોસો કરે, એની વાત પર વિશ્વાસ કરે છે. આપણી સોસાયટી હોય ને, સોસાયટીમાં ખબર છે કંઈક પાગલ વ્યક્તિ છે અને આમ સોસાયટીના ફરતે 3 વાર રાઉન્ડ મારે કે આજે 3 દિવસ સુધી પાણી નથી આવવાનું, 3 દિવસ સુધી પાણી નથી આવવાનું, 3 પાણી ભરવાના સમયના માટા માર માર કરે. આપણને ખબર પણ છે કે આ પાગલ છે, છતાં પણ પેલું પાણી આવતું હોય ને કે એકદમ વધારે ભરી લે છે. કદાચ પાછું પડે તો ફરી લો ને આવે છે પાણી એકદમ વધારે ભરી લો ને આ ત્રીજો વાર તમારે ભરી લો, ખબર છે ફસોએ ભરી દઈએ. મારે તો એ કહેવું છે કે એક પાગલની વાત ઉપર પણ આપણે વિશ્વાસ કરીએ અને આ 3 લોકના નાથ પરમાત્માની વાણી ઉપર આપણે વિશ્વાસ નથી કરતા. આ 3 લોકના નાથ પરમાત્મા એમ કહે છે કે તું પામરપણાને યાદ કરીશ તો પરમાત્મા પણ પ્રગટ નહીં થાય અને પરમાત્માપણાને યાદ કરીશ ને તો પામરપણું ઊભું નહીં. હું પરમાત્મા કે નિર્ણય તો કર, નક્કી કર તો પામરપણું ક્યાં ચાલી જશે કંઈ ખબર નહીં પડે. પણ પરમાત્માની વાત ઉપર, એક પાગલની વાત ઉપર જેટલો ભરોસો કરે છે એનો કેટલાનો ભાગ આજે પરમાત્માની વાત પર વિશ્વાસ કરે. જગતમાં કે વિશ્વાસથી વહાણ કરી જાય છે કહેવાય છે ને, એમ ભગવાનની વાત પર વિશ્વાસ કરીને અંતર તનનું અવલોકન કરે ને ભગવાનનું લઘુનંદન બની જાય. પહેલા નંબરમાં આપણે આ વાત કહી કે આ આત્માથી થાવી આપણે વાત, આત્માની સમય થવા વાળી ક્રમબદ્ધ પર્યાય, ક્રમ નિયમિત પર્યાય, એક પછી એક તો ખરી પણ આના એક પછી એક અને એની સાથે આના પછી આજ, એનો મતલબ એ થયો કે તારે માટે પર્યાયમાં આગળ પાછળ કરવાનું પણ જોઈએ, તારે લેવાની જરૂર અંદરમાં ચાલ્યો. એક વાત આ પહેલી આ બરાબર છે કે નહીં? હવે બહારમાં આવીએ, થોડાક અંદરની વાત કરી. બીજા નંબરમાં આપણે કર્મની વાત કરીએ. જ્ઞાનાવરણના 8 કર્મ સાધી વાત કરીએ. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, બરાબર છે કે નહીં? અહીંયા આ જીવે મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ કર્યા કર્મ બંધાયા એમ નથી કારમાણ વર્ગના વિવિધ પ્રકારના કર્મ રૂપે પરિણમીને જીવની સાથે જે બંધાયું છે ને એ સ્વતંત્ર પોતાના ઉપાદાનથી આવીને બંધાયું છે એમાં જીવના મોહ રાગ દ્વેષના પરિણામો માત્ર શું છે નિમિત્ત કારણ છે અને સામે જે કર્મ રૂપે દશા થઈ એ નૈમિત્તિક ભાવ છે બંને વચ્ચે કયો સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કાલે આપણે થોડી વાત કરી હતી ને જૂના કર્મનો ઉદય યાદ આવે છે ને જૂના કર્મનો ઉદય કહેવાય અને નવા કર્મનો શું કહેવાય બંધ કહેવાય જૂના કર્મનો ઉદય નવા કર્મનો બંધ અહીંયા જૂના બાંધેલા કર્મનો ઉદય આવ્યો કર્મનો ઉદય આવ્યો અને આ એમાં એ તરફ લક્ષ્ય કર્યું અહીંયા રાગ દ્વેષના પરિણામ આ જે રાગ દ્વેષના પરિણામ થાય એને કહેવાય છે ભાવ કર્મ શું કહેવાય છે એને ભાવ કર્મ હવે આ જે ભાવ કર્મ રાગ દ્વેષ થયા તો આ અહીંયા થયા તો તરત જ આ બાજુ નવા કર્મ પાછા બંધ બરાબર છે ને એ નવા કર્મ બંધાય એ દ્રવ્ય કર્મ બે તો દ્રવ્ય કર્મ થઈ ગયા અને એક અહીંયા શું થઈ ગયું ભાવ કર્મ ભાવ કર્મને છેલ્લે વાત છોડી હતી આપણે ભાવ કર્મને નિમિત્ત કહેવાય કે નૈમિત્તિક કહેવાય ભાવ કર્મને શું કહેવાય નિમિત્ત કે નૈમિત્તિક નિમિત્ત પણ કહેવાય નૈમિત્તિક પણ કહેવાય નિમિત્ત પણ કહેવાય ને નૈમિત્તિક પણ કહેવાય ઠીક છે ને બરાબર સમજીએ કે નિમિત્ત પણ કહેવાય નૈમિત્તિક પણ કહેવાય જૂના કર્મની અપેક્ષાએ નૈમિત્તિક અને નવું કર્મ બંધાયું છે એની અપેક્ષાએ આ રાગ દ્વેષ ભાવને શું કહેવાય છે નિમિત્ત કહેવાય આટલે સુધી બરાબર છે હવે એક એક બીજો પણ એક નાનો મેપ સમજી લો થોડો કે બધા ઓર આ તો આપણે આમથી આમ જોઈએ કે અહીંયા રાગ દ્વેષના પરિણામ થયા અને આ બાજુ લઈએ કે આત્મ આત્મા એ રૂપે પરિણમ્યું આત્મા મોહ રાગ દ્વેષ રૂપે પરિણમ્યું છે ને તો આત્મા અને આ ભાવ કર્મ વચ્ચે કર્તા કર્મ કયું કર્તા કર્મ સંબંધ છે અને આ જે વિકારી ભાવ વિભાવના પરિણામ થયા ભાવ કર્મ જૂના કર્મનો ઉદય છે એ નિમિત્ત અને આ શું થઈ ગયું નૈમિત્તિક સમજી ગયા ને આ નૈમિત્તિક થઈ ગયું કર્મના ઉદયની અપેક્ષાએ આ બંને વચ્ચે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્મા એ રૂપે પરિણમ્યો છે જે પરિણમે લગને સ્વતંત્રપણે જે પરિણમે તેને કરતા કહેવામાં આવે છે આત્મા એ રૂપે પરિણમે છે કે રાગ દ્વેષ આદિ વિકારી પરિણામો સાથે આત્માનો કર્તા કર્મ સંબંધ છે કયો સંબંધ છે કર્તા કર્મ સંબંધ એટલે કર્મ તરફથી જોવામાં આવે તો કયો સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો સમજની છે ને કારણ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે બરાબર અપેક્ષા સમજવી જોઈએ એમ સમજો કે એક સોનાની વિનંતી છે સોનાની વિનંતી બરાબર છે સોનું સોનું વિનંતી સોનું વિનંતી અને સોની ત્રણ થઈ બરાબર છે ને સોનું વિનંતી અને સોની તો હવે સોની અને વિનંતી વચ્ચે કયો સંબંધ થઈ ગયો સોની અને વિનંતી વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ ગયો અને સોનું અને વિનંતી વચ્ચે કયો સંબંધ છે સોનું અને વિનંતી વચ્ચે કર્તા કર્મ સંબંધ કેમ કે વિનંતી રૂપે કોણ પરિણમ્યું છે વિનંતી રૂપે સોનું પરિણમ્યું છે આદિ મધ્યાંતમાં સોનું વ્યાપ્ત છે ત્રણ નંબરમાં ગાથામાં આવશે પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે જોઈને પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને જો સોની દાગીના બનાવે સોની દાગીના બનાવે તો જેમ સોનું દાગીના રૂપે પરિણમે છે એમ જો સોનીને પણ દાગીનાનો કરતા માનવામાં આવે તો સોનીને પણ તેના રૂપે પરિણમવું પડે દાગીના રૂપે પરિણમવું પડે પરદ્રવ્યને જીવ જો કરે તો તો જરૂરત તન્મય એને એ રૂપે પ્રેરણવું પડે, પણ એ રૂપે પ્રેરણવું જોવામાં આવતું નથી. માટે એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ હોઈ શકે નહીં. કર્મની વાત કરી અને જો કર્મની વાત કરી હવે એના પછી નો કર્મમાં શરીરથી વાત ઉઠાવીએ છીએ આપણે, શરીરથી વાત બરાબર છે કે નહીં? છે સમજો. પહેલેથી આત્મા સમય સમય થવાવાળી પર્યાયનો પણ ખરેખર કરતા આપણો ત્યાં ઊંધો કેવો ચાલે, ઊંધો એની વિપરીત માન્યતા કેવી ઊંધી દિશામાં ચાલે. એક બાજુ તો કે સમય સમય થવાવાળી પર્યાય સ્વતંત્ર શરીરની જે ક્રિયાઓ જે થાય છે અજ્ઞાની જે એમ માને છે શરીરની જે ક્રિયાઓ થાય છે એના અનેક એટલે હું હલાવવાની ઈચ્છા કરું છું, અંદરમાં હાથને હલાવવાની ઈચ્છા કરું છું, પણ હવે હાથ હલતો નથી. કે પહેલા શું માનતો હતો કે હું હાથને શું કરું છું, હલાવી શકું છું હાથને, હવે હું હાથને હલાવી શકું, હવે હું હાથને લઉં. ગુરુદેવ શું કહે છે, પહેલેથી પક્ષઘાત કરવો હતો ને, પહેલેથી પક્ષઘાત તારે હાથ જે વખતે આમ હલતો હતો ને, એ વખતે તારે નક્કી કરવાનું કે આ હાથ જે હલી રહ્યો છે ને એને હું હલાવી શકતો નથી. શુદ્ધા તમે મેરા નામ માત્ર, માત્ર જાનના મેરા કામ. આ હાથ હલી રહ્યો છે ને એને પણ હું તો જાણનાર છું, અને હવે હલવાનું બંધ થઈ ગયું ને એને પણ તો હું કોણ છું, એને તો હું જાણનાર છું. આ બાજુનું હવે હલવાનું બંધ થઈ ગયું ને આ બાજુનું હલે છે ને, આજે અત્યારે હલી રહ્યું છે એને પણ હવે નથી હલાવ, અને આ પણ અત્યારે નથી હલી રહ્યું તો એની પર્યાયની યોગ્યતા છે, નથી હલી રહ્યું ચાલવાનું. હવે કાલે દેહ છૂટી જશે, એ પહેલા ગુરુદેવે જે આપણને પાઠ ભણાવ્યા છે પાછા કરી લે, ત્યાં દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડે, દેહ તને છોડે પહેલા તું દેહને છોડી દે. ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓના શરીરની શોભા, સનત કુમાર ચક્રવર્તી એમના શરીરની શોભા કેવી હતી, અખાડામાં વ્યાયામ કરતા હતા, સ્વર્ગ લોકની અંદર ચર્ચા થતી હતી કે અહીંયા મધ્ય લોકમાં સનત કુમાર નામના ચક્રવર્તી છે, એમના શરીર રૂપ બહુ સુંદર રૂપ છે. વિચાર તો દેવોને દેવોને વિચાર આવ્યો કે એમના રૂપની ચર્ચા ત્યાં ત્યાં થતી હશે, દેવને વિચાર આવ્યો કે જેને જોઈએ તો ખરા ભૂલોકમાં ત્યાંના રૂપની ખબર સાથે જોઈ, અને જ્યાં જોઈને છે ત્યાં વ્યાયામ કરતા હોય છે અને નજર પડે તો ભરત કુમાર ત્યાંથી દેવલોકની અંદર તમારા રૂપની પ્રશંસા થતી હતી એ લોકો જોવા મળે. વાત કરીએ અને વાસ્તવમાં જેવું સાંભળ્યું હતું આપણા રૂપની ની ચર્ચા કરી અને બીજી વાત એ છે આયુ કર્મ ના નિષેકો જે છે ને પ્રાણીઓ નો અભ્યાસ કરીએ તો પણ ખ્યાલ આવે જિંદગી એક પલ કભી કોઈ બઢા નહીં પાયેગા રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાય તું ગમે તેટલો હેલ્થ કોન્શિયસ શું કહેવાય ડાયટ હેલ્થ કોન્શિયસ ખાવું ખાવું ને આવું ના ખાવું ને આમ ખાવું ના અરે તું ગમે તેટલો હેલ્થ કોન્શિયસ હોય તો પણ કહેશે જિંદગી એક પલ કભી કોઈ બઢા નહીં પાયેગા રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાય મોટો વિસ્તાર છે એનો ઇન્દિરા ગાંધીની ખાલી થોડી વાત કરીએ તો બોડી ગાર્ડ જ હતા ને બોડી ગાર્ડ હા ભગવાનના જ્ઞાનમાં દેખાડ્યું હતું કે આ જીવની પર્યાયમત આટલી છે એનાથી વધારે ક્ષણ નહીં મણી મંત્ર તંત્ર બહુ હોય મરશે ને બચાવે એટલે હેલ્થ કોન્શિયસની જગ્યાએ આત્મ કોન્શિયસ કે શું કહેવાય ચૈતન્ય કોન્શિયસ તું થઈ જા અમારા ભગવાન આત્માની અંદર પર્યાયની અંદર મિથ્યાત્વ રાજનીતિ જાણશે ને મિથ્યાત્વ રાજનીતિ જાણે એ કાઢવાનો ઉપયોગ કરવા લાગી સમ્યક દર્શન પ્રાપ્ત થશે તો આપણા ગુરુદેવજીએ શીખવાડ્યું છે સમ્યક દ્રષ્ટિ જીવને ભવ વધતા નથી ને ભવ બગડતા નથી ભવ વધતા નથી ને ભવ બગડતા નથી સમ્યક દ્રષ્ટિ થયો ને સમ્યક દ્રષ્ટિ થયો એટલે સીધો અને વધારે શું કહીએ ને સમ્યક દર્શન થાય એ જ વખતે 41 પ્રકૃતિનો બંધ તો થતો નથી પહેલા નંબરમાં 41 પ્રકૃતિઓનો બંધ નથી એમાં નરક ગતિ સ્ત્રિયંશી ગતિ નરક આયુ દેવાયુ નરક આયુ સ્ત્રિયંચાયુ સ્ત્રી પર્યાય એકેન્દ્ર દેન્દ્રિય વિકલત્રય સીવી ચોકડી વાગી એક પ્રિમિયમ તો કરો એટલે મને કહે તમે આ પ્રીમિયમ ભરો ને આમાં પ્રીમિયમ તો તમે એક્સપાયર થઈ જાઓ તો ડબલ મળે ટ્રિપલ મળે કોને મળે તમે મરી જાઓ તો ત્રણ ગણા મળે કોને પ્રીમિયમ ભરો ત્રણ ગણા મળે આપણા જિનેન્દ્ર ભગવાન કહે છે એક વખતે સમ્યક દર્શનનું પ્રીમિયમ તો ભરો પોલિસી ઉતરાવો તો ખરા સમ્યક દર્શન પ્રગટ કરો કે એ પ્રીમિયમ ઉતાર્યું હશે ને તમે વિશ્વાસ કહીએ તો તમારા કદાચ ભાવ એક બે બાકી હશે ને તો અહીંયાથી જશો તો સ્વર્ગમાં નહીં પણ વૈમાનિક દેહમાં જશો ભવનવાસી અંતર જ્યોતિષીમાંય નહીં જાઓ એવા હલકા પુણ્ય પણ નહીં જાઓ પ્રીમિયમ તો ભરો એક વખતે અને ગુરુદેવજીએ શીખવાડી પણ છે વિધિ પણ શીખવાડી છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વિધિ છે કરવાનું તો પોતે છે વારંવાર પૂજ્ય બહેનશ્રીના બોલમાં આવે છે કેમ નથી થતું પોતે નથી કરતો પોતાને કરવા પોતે નથી કરતો માટે ગુરુદેવે બધું આપ્યું ગુરુદેવે કાંઈ બાકી નથી રાખ્યું વારંવાર કહ્યું છે કે નહીં પોતાને કરવાનું છે પોતે નથી કરતો કોઈના આશીર્વાદથી નથી થતું આશીર્વાદ આપીને અમારું કામ થઈ જાય એમ આપણ નહીં વિશ્વની વ્યવસ્થા જ નથી નહીં તો પછી મારી જીવને શું કામ વધારે સંસારમાં રાખવું કેમ કે અમે દાદાને છોકરા કરતા છોકરાના છોકરા પર વધારે પ્રેમ હોય કે ના હોય મારી જીવ જેમનો પૌત્ર હતો જાય છે કે નહીં એટલે પહેલી વાત એ છે કે અહીંયા આ શરીરના પરમાણુઓનું ક્યારે કેવી રીતે પરિણમન થવું ને એનું સ્વતંત્ર પરિણમન છે એમાં આપણું રંચ માત્ર બિલકુલ ચાલતું નથી જે કહ્યું ને હોતા જગત સ્વયં પરિણામ મેં જગતા કરતા દવા સારા માટે જીવને રિએક્શન આવી જાય અને બધા પરમાણુ ફેલ થઈ જાય અને ઘરના જ ડૉક્ટર હોય પાછા ઘરના ડૉક્ટર અને ઇન્જેક્શન આપ્યું અને ત્યાં આગળ ઇન્જેક્શનનું પાક્યું આવું જોઈએ છે ને ઘરના જ ડૉક્ટર બી બહાર તો ચાલો બી કાંઈ કાઢવું ઓડવું પણ બહાર તો ત્યાં બધું ચાલો કાઢું બંને પાછું ઓપરેશન કરવું ક્યાં ચાલે છે એ આ પાસે રહેલા શરીર ઉપર તારો અધિકાર નથી શરીર ઉપર તારો અધિકાર નથી ને આપણા કાકા કીધા ને નેમચંદ કાકા એ દિવસે વાત થોડી આપણી અધૂરી રહી પણ હતી કે આપણે આ રોજ સેવિંગ કરવું અહીંયા નથી ગમતું અને ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ નો પણ ખોટો કે પર પદાર્થમાં ઈષ્ટનિષ્ઠપણાની કેવી કલ્પના ઘરમાં ચલાય પણ બોલો હા જે નાગમ બાજુમાં રાખ્યું ને આપણે, એને વેચાતું હશે કે નહીં વેચાતું હશે? ભાઈ વેચાતું હશે ને, એ તને નથી ગમતું, એ બીજાને શું થાય છે? બીજાને ગમે છે. એટલે એનો મતલબ એ સારું છે કે ખરાબ છે એના પર તો સિક્કો નથી માર્યો. જો એ ખરાબ હોય તો કોઈને ના ગમવું જોઈએ. પણ આ જીવે એની મિથ્યા કલ્પનામાં આ મને સુખનું કારણ અને આ મને દુઃખનું કારણ એ મોટું અજ્ઞાન. અને વધારે શું કહીએ, હિંસા જૂઠ ચોરી ખુશી પરિગ્રહ પાંચ પાપ કરતા પણ મોટું પાપ મિથ્યા. અને આ જીવને પાપ લાગતું નથી, લાગતું પાપ એની ભયંકરતા ખ્યાલ નથી આવતી જીવને. બધેના પ્રવચનમાં હમણાં જ આવ્યું, સમ્યક દ્રષ્ટિ હોય ન્યાય માટે લડાઈ કરે, ન્યાય માટે લડાઈ કરે છે. અને સ્ત્રીયંચો હાથી ઘોડાની પણ ત્યાં ગાળી યુદ્ધમાં મરણ થાય, યુદ્ધની અંદર મરણ થાય. કેટલાય જીવોની પણ સંઘની પંચેન્દ્રિયોની પણ કુવારી થાય, છતાં પણ એ મિથ્યાત્વ જીવો જોઈએ. ન્યાય માટે લડાય છે તો જીવો મરે, સંઘની પંચેન્દ્રિય જીવો મરે છે, છતાં પણ એક પાપ લાગે છે ને અનંત સંસારનું કારણ. કેમ? કેમથી અને સમજો, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, માનવીની વાત સમજવી અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ છે ને, દયાના પાલનમાં એકદમ એકદમ સાવધાની રાખે છે. અને કોઈ એકાદ અડસિયું વગેરે નાનો જીવ છે ને, એની આમ ક્યાંક એવું થાય કે એકદમ એની અંદરમાં હૃદય કંપાય માનતી, હૃદય કંપાય તો પણ કહે છે કે અંદરમાં નથી જાય ત્યાં. કહ્યું તો ના નોતા માનતા, પણ મેં કહ્યું તમે આ પ્રમાણે કરો, જુઓ તમારી કામ, અને બધા નોતા માનતા, પણ મેં કહ્યું તો જુઓ આજે થઈ ગયું ને, બંને બંને પતિ પત્ની કેવી રીતે શાંતિ ના પાડતા હતા, તે છતાં પણ તમે કરી દો, વાંધો નહીં આવે, બધું હું જોઈ લઉં, બધું હું જોઈ લઉં, પણ એક બેસ્ટ એન્ગેજમેન્ટ હોય ને, કે જુઓ આજે બે શાંતિથી લેટ કરે છે, ના પાડતા, અને બીજી જગ્યાએ પણ એને એપ્રોચ કર્યો હોય, પણ ગાડી ગબડી ગઈ હોય, તો મેં બંનેને પહેલાં કહ્યું હતું, પણ ભાઈ જુઓ અત્યારનો જમાનો બહુ ખરાબ છે, પહેલાં એકબીજાને ગમતું હોય તો જ હા પાડજો, ગમતું હોય તો જ હા પાડજો, ના ગમ પાછળથી એવું ના થાય કે આમ થાય, પાછળથી આમ ના કહેતા, હા તો ત્યાં ખસી જાય છે ધીરે ધીરે, બરાબર, એક જગ્યાએ ક્રોધ કસાય, એક જગ્યાએ માન કસાય, થયું ને ત્યાં આગળ, હા, અને બંને જગ્યાએ વાસ્તવમાં તો ક્ષમતા ભાવ હોવો જોઈએ ને, કે એ ગાડી પરિસર જેમાં લખે મોક્ષમાં પ્રકાશની અંદર સુખના કારણો મળતા સુખી ન થાય, સુખના કારણો મળતા સુખી ન થાય, માત્ર જ્ઞેય રૂપી અને જાણનાર દેખનાર રહે, સંસાર પાન ક્રિયા કરતો કરતા પ્રતિ પણ ક્રોધ નહીં, પહેલા આવીને કોઈ ઉપસર્ગ કર્યો એ પણ તમને મુનિરાજના જ્ઞાનનું જ્ઞેય બન્યું, અને ચક્રવર્તી આવીને છ ખંડના રાજા આવીને નમસ્કાર કર્યા તો પણ કહેશે બંને જ્ઞાનના પરિજ્ઞેયમાં જાય, છ ખંડના રાજાએ નમસ્કાર કર્યા માટે માન નહીં, એ જો છ ખંડના અધિપતિ મારા ચરણમાં આવે, અને કોઈએ ઉપસર્ગ કર્યો માને એના પ્રત્યે દ્વેષ ભાવ, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ દ્વેષ નહીં, બંદે ચક્રી તથા પીન મળે માન જો, એનું નામ છે મધ્યસ્થ ભાવ, વિતરાગ ભાવ, અને એવું પણ બને એમનો ઉપયોગ અંદર ગયેલો હોય, અને કોઈ પૂર્વભવના વેરી જીવે આવીને મુનિરાજને ઉઠાવ્યા અને લવણ સમુદ્રની નદીને પટકે, ખબર નથી કે અડધો કલાક પહેલા ચક્રવર્તી આવ્યા, ખબર જ નથી, મધ્યસ્થ ભાવ વિતરાગ ભાવ, એ વિતરાગ ભાવ બીજી વ્યાખ્યા, ખબર જ નથી એને અંદર ડૂબેલા હતા એ, તો એ ચક્રવર્તી ગયા ને પછી કોઈ આવીને મુનિરાજને ઉઠાવ્યા અને પટક્યા, અંદરમાં લવણ સમુદ્રની અંદર જતા 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 તો અંદરમાં એ ગુડેના શબ્દમાં જગતને એમ દેખાય કે આ મુનિરાજ સમુદ્રમાં ડૂબ્યા, મુનિરાજ સમુદ્રમાં તો ડૂબ્યા ને પણ ચૈતન્ય સમુદ્ર અંદરમાં ડૂબી ગયા, સ્વરૂપે ડૂબેલા નમન તુજ ને એવું અંદર ડૂબી ગયા, અને અંતકૃત કેવી રીતે શું, અને એમના કેવલ જ્ઞાનમાં દેખાયું, શું દેખાયું હવે અત્યારે કેવલ જ્ઞાનમાં, અડધો કલાક પહેલા ચક્રવર્તી આવી નમસ્કાર, અને આ જીવી ઉપસર્ગ કર્યો, એ વખતે થયું ને એ વખતે તો એમના જ્ઞાનનું જ્ઞેય પણ નથી, એક ક્ષયોક્ષમ જ્ઞાન એક સમયમાં એક જગ્યાએ લાગે, અંદરમાં લાગેલું હતું અને કેવલ જ્ઞાન થયું પછી દેખાયું, પણ એટલે વિતરાગ થઈ ગયા હતા, સમજાયું ને કે નહીં, મધ્યસ્થ ભાવ વિતરાગ આ બધા સિદ્ધાંત એ બતાવે છે કે કર્મ મારું શું ચાલે છે. પુણ્ય પાપ ફલ માં હરક વિલ્પો મત આઈ એ પુદગલ પર્યાય ઉપજે વિંતે તીર્થ એમાં મારું શું ચાલે. ચાર ગતિ માંથી કઈ ગતિ ચાર ગતિ ને આમાંથી પંચમ બે માંથી કઈ સાચી થઈ
સંસાર
કેવો હતો? મુક્ત સ્વરૂપ હતો. એનો મતલબ સંસાર હતો જેનાથી મને કોઈ નુકસાન અને મોક્ષની પર્યાય થઈ ને તો મને કાંઈ ફાયદો નથી. સંસારની પર્યાય અને મોક્ષની પર્યાય બંને પર્યાય પછી મને તો મંદિર બતાવ્યું. એનું નામ પરદ્રવ્યથી જે કહે ને લબ અને વાઘ એનાથી પ્રતિક્રમણ પાછો જાય છે કે નહીં. શરીરમાં રોગ આદિ થયા એનાથી પાછો વળે. મિથ્યા દર્શન સમ્યક દર્શનની પર્યાય એનાથી પણ પ્રતિક્રમણ પાછું વળી જવાનું. સંસારની પર્યાય મોક્ષની કરે એનાથી પણ પ્રતિક્રમણ પાછો વળી ગયો. પાછો વળ્યો પાછો વળ્યો રહ્યું શું? મારા માટે એકમાત્ર એક ભગવાન આત્મા ત્રિકાલી ધ્રુવ ધ્યાયક ભાવ બચ્યો. મને બધેથી પાછો વળી ગયો ને અંદરના સ્વરૂપમાં ડૂબી ગયું ને એ સાચું. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે દેહ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ચોથી લાઈન નો અર્થ તમારે કરવાનો છે. અવમોક્ષે પણ વર્તે ત્યાં સમભાવ જો. શું અર્થ બોલે? અવમોક્ષે વર્તે સમભાવ. સમભાવ માને મધ્ય સ્વભાવ, વિતરાગ ભાવ, ચાહે ભવ હોય કે ચાહે મોક્ષ. અવમોક્ષે વર્તે સમભાવ. આપણા દેશમાં તો ચાર બે મહિના થી આપણું ફોરેન લઈને આવે ને, બે મહિના અમેરિકા કે યુએસ કે બે મહિના જઈને આવે. ઇન્ડિયાના રસ્તા બહુ, ત્યાંના રસ્તા જોયા હોય ને, ત્યાંના રસ્તા આપણા હિંગાડી તો આમ છે. એ પછી શ્રીમતી કહે રજકણ કે રિદ્ધિ મહિમા દેવનું સર્વે માન્યા. બધું કાંઈ શોભા બે મહિના યુએસ ઉકે જઈને આવે તો પણ ત્યાં તો આમ, ત્યાં તો આમ, ત્યાં તો આમ. હું કહું છું ત્યાં સંગીત સિસ્ટમ છે, ત્યાં સોનાગીરી છે, આહારાજી છે, પપોરાજી છે, નૈનાગીરી સોનગઢ છે, કોન્નુર છે, ત્યાં ભૂમકેશ્વર બાહુબલી છે, તીર્થંકર ભગવંતોના જન્મસ્થાન કેવલ જ્ઞાન કલ્યાણકના પ્રસંગો છે, ત્યાં તીર્થક્ષેત્ર સિદ્ધક્ષેત્ર છે, આવી જાતિના સાધર્મીઓનો યોગ ત્યાં જોવા મળે છે. અને માપ જ કરતા નથી આવડતું. પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોનો રસ ચડે છે તને, એટલે તને બધું સારું દેખાય છે, એમાં થાકી જાય છે. અઠવાડી 15 દિવસ જાય ઘર યાદ આવી જાય છે, પાછો આવે છે ઘેરે સોફામાં આવીને પેલું શું બોલે, તું શું કામ ગયો હતો? બરાબર છે કે નહીં? આવીને પેલું તું શું કામ ગયો હતો? નથી કહેતા બાવળીએ ચડવાનું તને કોને કહ્યું હતું? નથી કહેતા બાવળી ઉપર ચડે તો શું થાય? કાંટા વાગે. આની પાસે વિઝન જ નથી અસલમાં. કોઈ ગુરુદેવે આવું શીખવાડ્યું તો પણ પાછા 4-6 મહિના થાય અને ઘરની ચાર દિવાલમાં ક્યાં થયો કંટાળીને તમને બહાર જઈ ગયા હતા ને હમણાં થોડા ટાઈમ પહેલા તો એ જઈ આવી તમે બહાર જઈ ગયા. મધ્ય સ્વભાવ ક્યાં રહ્યો તારો? વિતરાગ ભાવ ક્યાં રહ્યો? જ્ઞાનીની વાત તો પછી છે, મોટા રૂપથી પણ ગયા. પાછો ચાર દિવાલમાં કંટાળ્યા, ઘરમાં કંટાળ્યા, એટલે પાછો બહાર જાય, પાછો ત્યાં 15 દિવસમાં કંટાળો નહીં આવે. ગળપણ આવી રહ્યું છે, ગળપણ ને મોત રહ્યું છે, તાકી મોત તાકી ને બેઠું છે. એના પછી સરસ પંક્તિ મને બહુ ગમી. અમારે ત્યાં બધું ચાલ્યું છે, અમારા ત્યાં પણ ઘણા બધા સામે બધા મોટા મોટા શોરૂમ વાળા છે, ત્યાં ગાડી નીચે આવતો આવે ને થોડું, કોઈ પૈસાની જરૂર નહીં ને એ ધ્યાન. આમ આજે ચોવિયારની વ્યવસ્થા પણ ઓફિસમાં કરી દીધી ત્યાં આગાડી, એમ કે સાંજે ચોવિયારની વ્યવસ્થા કે ભાઈ આપણે બહાર જમવું નથી, તો ચોવિયારની વ્યવસ્થા ઓફિસમાં કરી દીધી. એટલે શું થઈ ગયું, સવારે એના ભાગમાં એક તો ટિફિન, સવારે ટિફિન એના ભાગમાં ખાવાનું, જો ઘરેથી ટિફિન લઈને જાય, અને સાંજે ચોવિયારની વ્યવસ્થા કરી દીધી ઓફિસની અંદર. એટલે પછી હવે જમી તો લીધું, હવે ઘેર જઈને શું કરવાનું, બીજો પછી બે કલાક ઓફિસમાં જઈ શકે બાપ પાસે પાછળ, હવે ઘેર જઈને શું કરવાનું, ઘરે પણ શું વહેલો ઘરે આવી જાય, ન્યાયથી બરાબર છે, પણ તું ધંધાની અંદર ધન ગુમાવીએ ને, ધંધામાં આપણે ધન ગુમાવીએ તો એમ લાગે કે મારી આ ધંધામાં 2-5 લાખ રૂપિયા ગુમાવવા. સમયને ગુમાવીને તું ધન્ય ભૂલતી રહ્યો, જે આ તને શોભતું નથી. સમયને ગુમાવીને તું ધન્ય ભૂલતી રહ્યો, જે શ્રીમદ ઓર્ડરમાં જે કે સબ અવસર આ ચુકા હે, આવો અવસર મળવું કઠણ છે, વારંવાર આવા અવસર નહીં મળે, કાલે કાને નહીં સંભળાય, આંખે નહીં દેખાય, એ બધા દિવસો આપણા જીવનમાં આપવા માટે. એ પહેલાં કુછ બેંકનું ભૂલ છે ને, એ વખતે બધાની સામે તું ટગર ટગર જોઈશ, ઘરના ડૉક્ટર બધી બધી વ્યવસ્થાઓ હશે, બધા કહે છે અમારો શું આગળ થયું છે નહીં, કેમ કે જે કરવાનું છે તે જો કરી લીધું તો હોત ને, રાગ થી ભિન્ન ભગવાન આત્માને જુદો પાડ્યો હોત ને, તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કહે છે ને, શરીરમાં એક રોગ નહીં, એક સાથે શાસ્ત્રમાં લખ્યા છે 5,68,00,000 99,584 રોગ, એક સાથે બધા શરીરવાળા રોગો પણ આવી જાય અને બધી પ્રકારની તકલીફો એક સાથે આવે ને, તો પણ કહે છે જેમ સુવર્ણને અગ્નિમાં ગમે તેટલું તપાવવામાં આવે તો પણ સુવર્ણ સુવર્ણત્વ પણાને ના છોડે, એમ જ્ઞાની કહે છે જ્ઞાનત્વ ભાવને ક્યારેય છોડવા. અનંત કાળથી તારું જે કામ થયું નથી ને, એ કામ તારા માટે થઈ ગયું, એ કરવા યોગ્ય કર્મ કે વાત અત્યંત ભાવ દીપ રાગ જવાનો પ્રસંગ બન્યો ને, તો પણ પૂજ્ય સોગાનંદજી સાહેબે બહુ સરસ પદ્ધતિ સમજાવી જોવાને, એને લખ્યું છે ઉપયોગ રહિત ચક્ષુની જેમ જોવા. ઉપયોગ રહિત ચક્ષુ એટલે ખબર પડે છે, ઉપયોગ રહિત ચક્ષુ એટલે જેમ સમજાવું, જેમ અત્યારે વ્યાખ્યાનમાં કોઈ વ્યક્તિ મારી સામે આમ જોઈને આમાં મારે કરતા, પણ એનો ઉપયોગ ક્યાં હોય, બીજે હોય, સમજાય, ઉપયોગ મને આમ લાગે કે આમાં પણ ઉપયોગ બીજે હોય, રોગ રહિત ચક્ષુ મને એમ લાગે કે બરાબર ધ્યાનથી સાંભળે છે, પણ જ્ઞાન બીજે હોય એમ કદાચ કોઈના ત્યાં જવું પડ્યું, કોઈના ત્યાં જવું પડ્યું તો જોઈએ, પેલાને એમ લાગે કે ભાઈ આવ્યા હતા ને જોયું બધું જોયું, પણ એ વખતે આપણા જ્ઞાનની અંદર એવા પ્રકારનો વિવેક હોવો જોઈએ, આપણે સ્વયં નિર્ણય કરવો બધું સમજવું પડશે ભાઈ. જો રૂચતા જગતની રૂચિ આડતે જે શક્તિ પ્રમાણ શક્તિ વિના બાકી તું જાય માટેનો ખોટો પણ સેલ્ફી લો ને આમ તો ભગવાન એ કહે છે સેલ્ફી સેલ્ફી. આપણા ત્રણ લોકોના જીનેન્દ્ર ભગવાન એ જ કહે છે કે ભાઈ સેલ્ફી લો સેલ્ફી લો સેલ્ફી સેલ્ફી. સેલ્ફીનો અર્થ શું થાય ભગવાન? સેલ્ફીનો અર્થ પોતાનો ફોટો લેવાનો. તો એ તો કહીએ છીએ અમે ને અનાદિકાળથી હું પરમાત્મા છું, એનો ફોટો નથી લીધો, તો સેલ્ફી લો ને. અને સેલ્ફીમાં શું કહેવાય કે પોતાનો ફોટો પોતે લે, પોતાનો ફોટો પોતે લે એને સેલ્ફી કહેવાય. તો આ પોતાનો ફોટો એટલે જે ગાયક ભાવ, એનો ફોટો લેવાનો તો લેવાવાળી પર્યાય, બે વસ્તુ છે દ્રવ્યને પર્યાય સામાન્ય ને વિશેષ. આ ભગવાન આત્માનો દર્શન જેમાં થાય છે પર્યાયની અંદર, તો લેવાવાળી પર્યાય પણ પોતે, લેવાનો છે ફોટો પણ કોનો? પોતાનો ફોટો પોતાને લેવાનો છે. ખરું સેલ્ફી, બાકી આ જેની લેવામાં આવે છે કોની સેલ્ફી છે? બદલાવાનું નથી કે અત્યારે આપણે જેટલા બદલાય એટલા ખરા, શું કરવાનું બોલો હવે? ઘણી વખત પ્રવચનની શરૂઆત ક્યાંથી કરવી અનુજભાઈ, શરૂઆત ક્યાંથી કરવી પ્રવચનની? આપણે એમ કહ્યું એક બાજુ ગુરુદેવ પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્મા, એ ભગવાન આત્માની પ્રોફાઇલ જીવત્વ ચીકી દશી ધ્યાન રૂપ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સચત્વ અનંત ગુણોથી ભરપૂર ભરેલું ચૈતન્ય ચક્રવર્તી રાજા, એના વૈભવની વાત છોડીને ઉપહારમાં આડમાસથી બનેલી વસ્તુ, એની ઉપર ગમે તે પદાર્થો લગાવ્યા હોય ને, 15-20 મિનિટ અડધો કલાકમાં તો એ કપડાં ઇસ્ત્રી કરેલા બેગમાં હોય ને, એક મહિના સુધી કશું નહીં થાય, 6 મહિના સુધી કશું નહીં, અને શરીર ઉપર લગાડ્યા તો અડધો કલાક કલાક 2 કલાકમાં તો છોડો શરીરનું સ્વરૂપ કેવું કે આપણે સવારે બ્રશ મોઢું સાફ કરી દીધું ને, પછી આપણે મોઢામાં પાણી લીધું અને અંદર નથી ઉતાર્યું, પછી પાછું પાણી બહાર કાઢીને પીવાનું હોય આપણા મોઢાનું, હો પાક કરેલું બ્રશ કર્યા પછી અંદર બેની પાછું આવ્યું કાલ વ્રથા માત ખોવે મિલન કઠિન હે. પણ જીવ ચાલ્યો ગયો એવા એના તીવ્ર પાપના પરિણામ છે, મેઇન્દ્રિય જળ ઇન્દ્રિયમાં ચાલુ રહ્યો છે. મનુષ્ય થશો, રાજા થશો, ચક્રવર્તી થશો, તીર્થંકર થશો, સાધારણ પદ નહીં મળે, અસાધારણ પુણ્ય બંધાય. એક વાત પૂર્ણ કરું છું. કેન્દ્રીયમાં જવાનું નિયમથી, તો પેલું બાકીનું પુણ્ય બાંધ્યું એનું શું કરવાનું? કઈ વાંધો નહીં, પુણ્ય બાંધીને પંદર કોડા કોડી સાગરનું તે રસ છે ને, તમે અજ્ઞાની જીવે બાંધેલું પુણ્ય ખતમ થઈને એકેન્દ્રીયમાં ચાલ્યો જાય અને સમ્યક દ્રષ્ટિ પણ પોતાના પુણ્યને પાડી નાખે, સમ્યક દ્રષ્ટિ જીવનું પણ પુણ્ય ખતમ થઈ જાય અને સિદ્ધ બની જાય. જેમાં ફરક પડ્યો કે ના પડ્યો? અનંત ભગવાન સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર થાય કે નહીં, સમોસરણ વગેરે સાથે પુણ્યનો ઉદય થાય કે નહીં, અને એ પછી અનંતમાંથી શું થઈ જવાના? સિદ્ધ. તો પુણ્ય શું થઈ જશે? પુણ્ય ઝીરો થઈ ગયું, પુણ્ય ખતમ થઈ ગયું ને સિદ્ધ થયું, એમનું પુણ્ય બળી ગયું ને સિદ્ધ થઈ ગયું. મિથ્યા દ્રષ્ટિ જીવ પુણ્યને બાળીને એકેન્દ્રિય, એક તારી પાસે જો સમ્યક દર્શનની પ્રોપર્ટી હોય, સમ્યક દર્શન જો તારી પાસે વૈભવ હશે ને, તો તારું પણ પુણ્ય ક્ષીણ થઈ જશે, તું પણ કરનાર છે. હે ગુરુદેવજીના પર અનંત અનંત દરેક જીવો આવા રત્ન કરીને પ્રાપ્ત કરે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.